સમગ્ર સૃષ્ટિમાં આ પ્રમાણેનો ખેલ માયા અને જીવનો થયા જ કરતો હોય છે, અને ઈશ્વર આ બધો જ ખેલાવનારો એ છે. મુનિ આયસ ખેલવા, આ બધી જ રમતો છે. જીવન આખું જ રમતમાં જ જતું હોય છે. મોટી મોટી સંતોની જમાત હોય, એ જમાત ક્યાં છે? એમને જમાત કી રમત કહાં હૈ આજકલ. એટલે ભલે ભજન કરતા હોઈએ તો પણ એક રમત, સારું કામ કરતા હોય ખોટું કામ કરતા હોય પણ એ રમત કહેવાય. એટલે અહીંયા યાજ્ઞવલ્ક ઋષિએ એક રમત, એક ખેલ, એને રમતનો ખેલ કહેવામાં આખો ખેલ મૂક્યો છે. સંપત્તિ એ માયા છે, અને ભરતજી જયારે જીવ ભાવે છે ત્યારે જોઈએ કે જીવ અને માયા એ અહીંયા આગળ ભરતજી જીવ ભાવથી છે કે ભગવાનના ભક્તથી આત્મભાવ પરીક્ષણ થઈ રહ્યું. જો ભરતજી સાચા ત્યાગમાં, ભક્તિમાં અને ભગવાનના વિરહની વેદનામાં હશે તો આ માયાને એ સ્પર્શ પણ નહીં કરે. અને જો કંઈક એની અંદર કચાશ હશે તો તરત જ એનું પરિણામ જોશે. એટલે મુનિ આયસ ખેલવાર, મુનિની આજ્ઞા હતી ને એ માત્ર એક નાટક, ખેલ હતો. ચાલો ખેલ જોવા જઈએ, નાટક જોવા, તો આ બધું જ નાટક હતું. રિદ્ધિ સિદ્ધિનું પણ નાટક હતું, ભરદ્વાજ ઋષિનું પણ નાટક હતું. અને એ નાટકની અંદર પરીક્ષણ માત્ર ભરતજી અને અયોધ્યાની પ્રજાનું હતું કે સાથે આવેલા પણ બધા કેટલા કેવા ભાવથી આવ્યા છે, જે વિરહની વાસ્તવિકતા છે કે જેમાં બે મેઘાડંબર, આ મેઘ આજકાલ આડંબર કરી રહ્યો છે ને, આડંબર જ કહેવાય ને, દેખાડે કાળા ભમર જેવા વાદળા પણ છાંટો નહીં. કોણ જાણે કોને કંજુસ ને બેહાડ્યો છે વહીવટમાં. આ ખેલ જે છે તે આડંબર જેવો છે માત્ર. એટલે અહીંયા ગાડી ભરદ્વાજ ઋષિની માટે શબ્દ વાપર્યો ખેલવા. જેમ બાળકો રમત રમતા હોય, ખેલ ખેલતા હોય, પણ એમાં માત્ર આનંદ જ હોય, વાસ્તવિકતા કશું જ ના, એમ અહીંયા આગળ પણ આ ઋષિનો માત્ર ખેલ છે. અને એમાં ઋષિ આયસ અસીસ તે આશ્રમ પિંજરા રાખે ભાષા. અને એ આશ્રમ એટલે જેમ આ જગતની અંદર સંસારના પાંજરામાં, ઘરના પરિવારના પાંજરામાં આવું કોઈ પુરાતા હોય, એટલે એમ અહીંયા ભરદ્વાજ ઋષિનું આશ્રમ પણ એક પાંજરું છે. ચકલા ચકલીને એમાં પૂર્યા છે, અને દરેકને કોણ કેટલામાં ક્યાં છે એનું પરીક્ષણ માપવાનું છે. એટલે ઋષિના આશ્રમને પિંજરાની માપ ભા પિંજરા રાખે ભા ભેનુસાર. અને એની અંદર ભેનુસાર એટલે સવાર થતા સુધી એની અંદર બધાને સાથે રાખે. પ્રવાસ કરતા હોઈએ તો એક વાહનની અંદર બધાને સાથે બેસવું પડે સવાર થતા સુધી ઉતરતા. એમ અહીંયા ગાડી પણ આ આશ્રમ કે પિંજરાની અંદર બધાને એક સાથે રાખ્યા આ વૈભવની વચ્ચે. અને વૈભવની અંદર ઋષિની દ્રષ્ટિ હતી કે જોઈએ ભગવાનની ભક્તિ સાચી કોની કેટલામાં છે. આમ બધામાંથી પાર ઉતર્યા, બધા જ પાર ઉતરી ગયા. એમ કે આ બધું જે ગોઠવ્યું હતું એમાં જોજો તમાર સવાર પડી ગયું. અહીંયા આગાડી તુલસીદાસજી એક પડદો મૂકી દીધો ત્યાં આગળ કે આ બધું આશ્રમની અંદર હતું, રાત્રે નિવાસ કર્યો અને સવારે બધા જાગ્યા અને તીર્થરાજમાં સ્નાન કર્યું. ઋષિને સહિત બધાને ઋષિને બધા જ વંદન કર્યા. આખો અયોધ્યાનો સમાજ સૌએ પ્રણામ કરીને આજ્ઞા અને આશીર્વાદ માથે ધારણ કરીને સૌએ દંડવત પ્રણામ કરીને વિનયની ભાષાની અંદર, વિવેકની ભાષાની અંદર કે આપ આજ્ઞા આપો છો, આપની આજ્ઞા હોય તો અમે જઈ શકીએ છીએ આ રીતનો. એટલે ભરદ્વાજ ઋષિ પણ આગ્રહ કરે એક મહેમાન અતિથિ તરીકે, ના ના તમને એમને થોડા જવા દેવાય, રહી જાઓ ને, થાકેલા છો, આવતીકાલે જજો. પણ આ પ્રમાણે પરસ્પરનો વિવેક, આજ્ઞા માંગી આશીર્વાદ લીધો અને દંડવત પ્રણામ કરીને વિદાય લીધી કે અમે આપની આજ્ઞા છે, અમે જઈ શકીએ છીએ. આ વ્યવહાર છે. ઘરની અંદર પણ દરેક વ્યક્તિએ જતા કે હું જઉં છું, હા જય મહારાજ, કોઈ પણ કાર્ય બહારથી કરીને આવીએ હું આવી ગયો છું, જય મહારાજ. આ એક વ્યવહાર, એક શિરસ્તો જતા આવતા ઘરની અંદર જે કોઈ હોય એને કહીને જવું, વડીલ હોય તો એની આજ્ઞાને આશીર્વાદ લઈને જવું, આવતાની સાથે પ્રમાણે એનો વ્યવહાર અને વિવેક હોય એ યોગ્ય કહેવાય અને શોભે. કથાઓમાંથી કેટલું બધું શીખવાનું છે, વ્યવહાર, વ્યવહારિક જીવન, કે કેટલા સદભાવ પૂર્વક, ભલે ઘરમાં નાનો માણસ હોય તો પણ જઉં છું, હા તમે સંભાળજો, આવી જઈશ સમયસર. આમ દરેક વ્યવહાર જે રીતે શોભતો હોય એ રીતે જ આનંદ આપી શકે અને ઘરને સ્વર્ગ બનાવી શકે. તો શું થાય, જોને કયા પૂછ્યા વગર જો કહેવાય રહ્યો, ફરિયાદ હોય છે ને, પછી અલે કહીને જ જવું છું એમ, પાછું ઉપરથી ઠપકા સાંભળવા જ પડે. ક્યાસીની સાલમાં વડોદરા મંદિરમાં 3.5-4 મહિના રહેવું પડે, કરમસદ, કોયલી ને વડોદરા, ત્રણ જગ્યા સંભાળવાની. તે વડોદરાનું દુરા અઘરું હતું, કંટાળો, થાક લાગે આખો દિવસ, બધો વ્યવહાર ને એ બધું પતા, એટલો બધો કંટાળો આવી ગયો, દિવસ ગયા પૂછ્યા વગર જ જતા રહ્યા. અહીંયા બધા શોધે, શોધવાનું તો અઠવાડિયા પછી થયું, ક્યાં હશે કે વડોદરા વાળા કે નડિયાદ હશે, નડિયાદ વાળા કે છે કે કોયલી હશે, કોયલી વાળા કે છે કરમસદ હશે, આમ ગોર ગોર ફર્યા કર્યું એક અઠવાડિયા સુધી, તો કોઈને ખબર ના પડી. પછી અઠવાડિયા પછી ખબર પડી, ક્યાંય નથી. આપણે તો નીકળી ગયેલા અહીંથી અને ઇન્દોર થઈ અને સાગર પછી ત્યાં ગાડી પ્રફુલ્લભાઈ જમાડ્યા, ત્યાંથી આગળ ગયા અને ક્યાં જવું છે કહ્યું નહીં, જોડે ગાડી મૂકી, નોકર ડ્રાઈવર બધા મૂકી, નર્મદા કિનારે ગયા અને ત્યાં ગાડી કહ્યું ભાઈ તમે જાઓ હવે પાછા, કેટલા હશે અમારું વાઈ બને છે, તમારે કેવું જ પડશે, ત્યાં ટિકિટ અપાવી દીધું, અમરકંટકની બસમાં બેસ ટિકિટ અપાવી દીધી, જોડે ફળ પણ ટોપલો ભરીને જબલપુરથી, પછી પેલા ઘેર આવી કહ્યું અને પ્રફુલ્લભાઈ અહીંયા આવ્યા, મહારાષ્ટ્રના દર્શન કરવા આવ્યા છે. બધા શોધે ક્યાં છે ક્યાં છે, એમને કાને અવાજ પડ્યો તો કે તો મારે ત્યાં જમીન ગયા, ક્યાં ગયા હતા કે એ અમરકંટક જવાનું કહ્યું, ટિકિટ પણ અપાવી દીધી કે છે. ત્યારે પછી 20 દિવસે પાછા આવેલા, તો બસમાં એકલા આવતા તો કે મારા ઠપકો આપશે, ઠપકો કેટલો આપશે એક જ શબ્દનો હશે, કહીને તો જવું તું, પૂછીને તો આટલાથી વધારે ઠપકો નહીં હોય. કારણ કે સ્વાભાવિક છે ત્રણેય જગ્યાએ ફરવાનું એનો થાક માનસિક લાગે છે. બસ આટલો જ ઠપકો કહી દેજો તો આ એક વ્યવહાર છે.